நமோ அரியந்தானம், நமோ சித்தானம், நமோ அழகியானம், நமோ வஜ்ராயானம், நமோ கவசாகுணம். ஸ்ரீ வினசாசன குரு நமோ, நானாவித சுகபார் ஆத்மஹித உபதேசதே கரே மங்களாச்சார். सोहि दिन शासन में आत्मानुशासन श्रुत, जाकि दुख हारी सुख कारी साची शासना, जाको गुण भद्र करता गुण भद्र जाको जानी, भद्र गुण धारी भव्य करत उपासना। ऐसे सारे शास्त्र को प्रकाश अर्थ जीवनी को, बने उपकार नाशे मिथ्या ब्रह्म वासना। ताते देश भाषा करी अर्थ को प्रकाश करो, जाते मंद बुद्धि हुके होत अर्थ भासना, जाते मंद बुद्धि हुके होत अर्थ भासना। पहली गाथा मंगलाचरण रूप, जो लक्ष्मी के निलय रूप उन अविनाशी प्रभु को उद्गार, ग्रंथ रचु आत्मा अनुशासन भव्य जनों को है शिवकार। आत्मानुशासन ग्रंथ विराजमान छे। अपनी चर्चा आत्मानुशासन ग्रंथ में छेले अपने सम्यक दर्शन, सम्यक ज्ञान, सम्यक चारित्र ने सम्यक तप, ये चार प्रकार की जे आराधना नु स्वरूप गुण भद्र आचार्य देवे अहिया वर्णव्यू छे, एमा सम्यक दर्शन नी अपने विस्तार की चर्चा करी। सम्यक दर्शन कोने कहवाय, सम्यक दर्शन नु लक्षण शू छे, सम्यक दर्शन थी युक्त जीव नी अंतरंग वैरंग प्रणति केवी होय छे, सम्यक दर्शन ना भेद प्रभेद नी पण आपणे विस्तार थी चर्चा करी। एना पछी आपणे आ आखो जे प्रकरण छे ए प्रकरण कायदो 14 नंबर नी गाथा सुधी, अने एना पछी सम्यक आराधना ने प्रथम कहेवानुं शुं कारण छे एनी चर्चा 15 नंबर नी गाथा मां करी, अने एना पछी नी पण आपणे चर्चा 16 नंबर नी गाथा अने 17 नंबर नी गाथा ना माध्यम थी सम्यक दर्शन नी उत्कृष्ट महिमा आपणे जोई हती। तो आ रीते आपणे 17 नंबर नी गाथा सुधीनो आखो आपणो विषय अहीं पूर्ण थयो छे। जो 17 नंबर नी गाथा जो गुजराती ग्रंथ मा 17 नंबर नी गाथा मा 16 नंबर नु पानू छे, 16 नंबर नु पानू छे 17 नंबर नी गाथा जो। हे जीव, विषय रूप विष भोजन थी उत्पन्न थयेलो मोह ज्वर अने तेथी लागी रहेली तीव्र तृष्णा रूप तृषा वडे तू शक्ति रहित थई रह्यो छे, तो हवे तने पत्तकारी पीवा योग्य एवा जड़ादी औषधो के जे कोमर छे ते तने करवा श्रेयस्कर श्रेयस्कारी थशे। तू आ गाथा नो सार तू आयो हतो के जो अनी पहला जे 16 नंबर नी गाथा छे ए पण आना थी रिलेटेड गाथा हती। 3 पॉइंट एमा आयवा हता 16 नंबर नी गाथा मा, के बड़वान होय हित प्राप्ति अने अहित परिवार नो लोभी होय तथा युवान होय तो त्रणे सामग्री युक्त पुरुष कठोर साधना ने साधी सके छे, परंतु ऊपर ना त्रण गुण न होय तो ए आवी कठोर साधना न करी सके। तो एनी माटे एक सरल उपदेश आपवामां आव्यो हतो, अने सरल उपदेश शुं आपवामां आव्यो हतो के सम्यक्त्वनी आराधना, चारित्रनी उग्र आराधना करी शकवामां समर्थ न होय, संयम अंगीकार करी शकवामां समर्थ न होय, घोर तप तपवामां समर्थ न होय, तो तू सरल मार्ग अपनावी ने पण सत्यार्थ मार्ग उपर चाली सत्य परम साचु सम्यक सुख प्रगट कर। तो एनी आ आखी गाथा 16 अने 17 नंबर नी जे गाथा छे ए गाथा मां आपको आ विषय आव्यो, अने आ विषय एटलो बधो सरस छे, मार्मिक छे, समझवा योग्य छे। केम अपन एम लागे सम्यक दर्शन ज्ञान चारित्र पर अटलू इम्पोर्टन्स केम आपे, समझवानी कोशिश करजो एक पॉइंट के सम्यक दर्शन ज्ञान चारित्र पर अटलू बधु एम्फसाइज केम करो, सम्यक दर्शन ज्ञान चारित्र नु अटलू महत्व केम बताओ। એનું એકમાત્ર કારણ એ છે કે મોક્ષ માર્ગની શરૂઆત સાચા સુખની પ્રાપ્તિ જીવને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ની પ્રાપ્તિ થતા છે. ભગવાન નો લઘુનંદન ક્યારે બનશે? બહિરાત્મા પણ છોડી અંતરાત્મા પણ ક્યારે પ્રગટ થશે? તો જયારે જીવને પોતા સંબંધી સાચી અંદરમાં શ્રદ્ધા થશે, પોતાનું અંદરમાં જ્ઞાન થશે અને પોતાની અંદરમાં પોતા વડે સ્થિરતા થશે, ત્યારે જ જીવ ખરેખર સમ્યક દર્શન જ્ઞાન કાયિક રૂપે પરિણમેલો આત્મા ખરેખર મોક્ષ માર્ગી થાય, મોક્ષ ગામી થાય, સાચા સુખની પ્રાપ્તિ કરે. આ સુખ અને દુઃખ ની આખી જે શું કહેવાય, જે રમત છે, એ તારા અનંત ભવ યા તો ભવ ના અભાવ કરવામાં આખો કારણ એમાં બને છે. તું અગર તારી પોતાની ઓળખાણ નહીં કરે, તારી પોતાની પ્રતીતિ અંદરમાં તું નહીં કરે કે તું કોણ છો, તારું શું સ્વરૂપ છે, તું કેવી સામર્થ લઈને બેઠો છે, એવી અંદરમાં તને તારી પોતાની પ્રતીતિ નહીં થાય, પોતાનું ભાન નહીં થાય, પોતાના સ્વરૂપનું જ્ઞાન નહીં થાય, તો તને મોક્ષ માર્ગમાં સાચા સુખની પ્રાપ્તિ, સંસારથી રહિત, સંસાર દુઃખથી મુક્ત, પંચ પરાવર્તિનથી મુક્ત, ચાર ગતિ 84 લાખ યોનિઓના પરિભ્રમણથી તું મુક્ત કેવી રીતના છે? પોઈન્ટ એ છે. એટલે માટે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ઉપર આટલું વજન આપ્યું છે, એનો આટલો વિસ્તાર કર્યો છે, એની આટલી મહિમા ગાઈ છે, એની આટલી ગાથાઓ લખી છે, સંબંધીનો વિસ્તાર ગ્રંથોમાં કર્યો છે, એ આચાર્ય દેવની આપણા ઉપર અકારણ કરુણા છે. તો એ રીતે અહીંયા 16 નંબર 17 નંબર ની ગાથામાં અગેન સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની પ્રેરણા આપે છે. સંયમનો માર્ગ અંગીકાર કરી શકવામાં તું સમર્થ ન હોય, એટલી તારી શક્તિ ન હોય, એટલો તારો પુરુષાર્થ ન ઉપડતો હોય, એટલી તારી યોગ્યતા ન હોય, એટલી તારી પાત્રતા ન હોય, તો સમ્યક દર્શન કરવા માટે જો તું પાત્ર છે, એટલી તો યોગ્યતા છે ચારેય ગતિના જીવોની કે સમ્યક પ્રગટ કરી શકે. સમ્યક દર્શન ને બહુ હાવી નહીં બનાવો. સમ્યક દર્શન એટલે વિશ્વની સરળમાં સરળતમ ઘટનાનું નામ સમ્યક દર્શન. સમ્યક દર્શન એટલે શું છે? તો કે પોતાની પ્રતીતિ, પોતાનો વિશ્વાસ, પોતે જે છે, જેવો છે, જેવડો છે, જે સામર્થ લઈને બેઠો છે, એની અંદરમાં પ્રતીતિ થવી, એનું નામ સમ્યક દર્શન છે. તો ચલો આપણે હવે 17 નંબરની જે ગાથા છે, એ 17 નંબરની ગાથા ઉપર આપણે હવે ચર્ચા કરીએ અને આગળનો વિષય હવે આપણે વધારીએ આગળ. જો અહીંયા શું કે છે, 18 નંબરની ગાથામાં શું કહે છે? સંસાર કે સભી પ્રાણીઓ કો ધર્મ કરને કા ઉપદેશ દેતે હૈ. જો અહીંયા બે મથાણું છે, એક ગુજરાતીમાં છે, ચારિત્ર આરાધનાનો પ્રારંભ કોણે કરવો, અને અહીંયા 18 નંબરની ગાથામાં હિન્દી જે પુસ્તક છે, ગ્રંથ છે, એમાં કે સંસાર કે સભી પ્રાણીઓ કો ધર્મ કરને કા ઉપદેશ દેતે હૈ. આ બહુ સરસ ગાથા છે, બહુ સરળ ગાથા છે, આનો ભાવ બહુ સરળ છે, સમજવા જેવો છે. અને એક સરસ મજાનું ઉદાહરણ કહો કે એક લૌકિક વાત કહીને આખી વાત અહીંયા સિદ્ધ કરી છે. જો આમ આપણે ક્રમ જોઈએ ને, તો ક્રમ છે સૌથી પહેલા સમ્યક્ત્વની પ્રાપ્તિ, એના પછી આવે શ્રાવકપણું, એના પછી આવે મુનિપણું, અને એના પછી અરિહંત દશા, અને એના પછી સિદ્ધ દશા. બરાબર, તો એ રીતે સમ્યક્ત્વની ચર્ચા કર્યા બાદ હવે ચારિત્ર સંબંધી ચર્ચા ચાલુ કરે છે. અણુવ્રતની પ્રેરણા આપે છે, સંયમની પ્રેરણા આપે છે, પરંતુ સાથે સાથે એમ કહે છે કે આ બધી અંદરમાં પડેલી તારી શક્તિ છે, તારામાં સામર્થ્ય છે સંયમ અંગીકાર કરવા, તારામાં સામર્થ્ય છે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવા માટે, તારામાં સામર્થ્ય છે કે મુનિ ધર્મ અંગીકાર કરે, તારામાં સામર્થ્ય છે અરિહંત અને સિદ્ધ દશા પ્રગટ કરી શકે. બધી સામર્થ તારી અંદરમાં પડેલી છે, તું એ સામર્થ્યને અંદરમાં ઓળખ. તારી જે એકત્વતા, મમત્વતા, કર્તૃત્વતા, ભોગતૃત્વતા, સ્વામિત્વ બુદ્ધિ, સુખ બુદ્ધિ જે પર સંબંધી પડી છે, જે મિથ્યાત્વ છે, જે અજ્ઞાન છે, જે અસંયમ છે, જે રાગ દ્વેષ ના ઈચ્છા ઈચ્છના પ્રણામ જે પ્રતિ સમય પર ને જોઈને કરે છે, હવે એનાથી બસ થા. એ તારા અનંત દુઃખ નું કારણ છે, એ તને સંસાર પરિભ્રમણ કરાવનાર ભાવ છે, તો એનાથી બસ થા એમ કહીને અહિયાં ખુબ પ્રેરણા સરસ આપે છે. જો આપણે 18 નંબર ની ગાથા ઉપર આવ્યા છે, 18 નંબર ની ગાથામાં સૌથી પહેલા નો હરિદીપ પાઠ કરીએ અને પછી આપણે એનું વાંચન કરીએ. જો તું જગ મે હો સુખી આ દુખી માત્ર ધર્મ હી હૈ કર્તવ્ય, સુખ કી વૃદ્ધિ હેતુ ઓર દુઃખ નાશ હેતુ જાનો હે ભવ્ય. એટલી બધી સરસ ગાથા છે કે તને સંસાર ના દુઃખ થી મુક્ત થવું હોય, એક કાર પહેલા આપણે લઈએ છે પછી આ ગાથા ઉપર આપણે ચર્ચા કરીએ, કે તને સંસાર ના દુઃખ થી મુક્ત થવું હોય અને સુખ ની પ્રાપ્તિ કરવી હોય તો તારે ધર્મ કરવો પડશે, ધર્મ કરવો જોઈએ. એક માત્ર સુખી થવાનો ઉપાય ધર્મ કરવો છે. ધર્મ કરવાથી સુખ ની પ્રાપ્તિ થશે. ધર્મ નો અર્થ શું? અહિયાં કયા સુખ ની વાત છે, અહિયાં કયા દુઃખ ના અભાવ ની વાત છે, દુઃખ ખરેખર શું છે, જીવ ખરેખર કોના કારણે દુઃખી થઈ રહ્યો છે, કેવી રીતના સુખી થશે, આ બધા પ્રશ્નો નો ઉત્તર આ ગાથામાં આવે. આ બધી ગાથાઓ ખરેખર બહુ પ્રેક્ટિકલ છે. આપણા જીવનમાં આપણે આ બધી ગાથાઓનો સાર સમજીને, આ બધા સિદ્ધાંતોને સમજીને, સમજણ પૂર્વક આપણા જીવનમાં આપણે આ બધી ગાથાઓના સારને ઉતારી છે. પ્રેક્ટિકલ અપ્રોચ આપણે આપણા જીવનમાં લાવી છે. આપણે ઉદયોની સામે નીડર નિર્ભયપણે ઉભા રહી શકીએ અગર આપણા અંદરમાં ધર્મના સંસ્કાર, ભેદ વિજ્ઞાનના સંસ્કાર, સાચા તત્વને સમજવાની અંદરમાં ઉત્કંઠા, જાગૃતિ કહો, જિજ્ઞાસા કહો, એ હોય તો આપણે કોઈ પણ જીવનમાં આવતા પ્રસંગોની સામે નીડર નિશ્ચલપણે ઉભા રહી શકીએ. જો અહીંયા શું કહે છે 18 નંબરની ગાથામાં, હે જી તું સંસાર ને સુખી હો યા દુખી, તુજે ધર્મ હી કરના યોગ્ય હૈ, ધર્મ હી કરને યોગ્ય હૈ, જો સુખી હૈ તો સુખ બઢાને કે લિયે ઓર જો દુખી હૈ ઉસે દુઃખ કા નાશ કરને કે લિયે ધર્મ હી કરના ચાહિયે. બે વાત કીધી કે જે સુખી છે એને ઓર વધારે સુખ જોતું હોય, આપણે સુખ ની ચર્ચા કરશું, દુઃખ ની ચર્ચા કરશું આ ગાથામાં, તો સુખી છે તો એને ઓર વધારે સુખ જોતું હોય તો પણ એને ધર્મ કરવો જોઈએ, અને દુઃખી છે તો દુઃખ નો અભાવ કરવો હોય તો પણ એને ધર્મ કરવો શ્રેયસ્કર છે. તો દુઃખ ને ટાળવા માટે અને સુખ ની પ્રાપ્તિ માટે એકમાત્ર ધર્મ શ્રેયસ્કર છે, એકમાત્ર ધર્મ જ ઉપાય છે. ચિર રક્ષક ધર્મ હમારા હો, ઓ ધર્મ હમારા ચિર સાથી, જગ મે ન હમારા કોઈ થા, હમ ભી ન રહે જગ કે સાથી. ચિર રક્ષક ધર્મ હમારા. ઉદયોના પ્રસંગમાં, પ્રતિકૂળ બનતી પરિસ્થિતિઓમાં, શરીરમાં આવતા રોગોના કાળ દરમિયાન આપણી માટે શરણભૂત, આશ્રયભૂત, સહારાભૂત, સમાધાનકારક કોણ છે? વિચાર કરો. કોઈ પણ ઉદય આવ્યો, કોઈ પણ ઘટના ઘટી, કોઈ પણ અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિઓ બની, એમાં આપણને સમાધાન કોણ આપે? તીવ્ર કર્મના બંધને બાંધવાથી આપણને કોણ બચાવે? તીવ્ર રાગ દ્વેષ રૂપ પરિણામને કરવાથી આપણને કોણ બચાવે? સંસાર રૂપી ઊંડા ખાડામાં પડવાથી, ફસાવાથી, રખડવાથી, આખડવાથી, રગડવાથી કોણ બચાવશે? ધર્મ બચાવશે? કોઈ પરદ્રવ્ય નહીં બચાવે, કોઈ પરદ્રવ્ય આપણી વેદના નહીં હરી શકે, કોઈ આપણા દુઃખ નહીં લઈ શકે, કોઈ આપણને સુખી નહીં કરી શકે, કોઈ ઉદય ટાળી નહીં શકે, કોઈ ફેરફાર કરી નહીં શકે. બાહ્ય ઉદયમાં તો ખરેખર કોઈ પ્રકારનો ફેરફાર થતો જ નથી અને કરવાનો અભિપ્રાય જ મિથ્યા છે. એ ઉદય કાળ દરમિયાન આપણી અંદરની દ્રષ્ટિ, આપણી તણતી, આપણી વિચારધારા, આપણી સોચ કેવા પ્રકારની હોવી જોઈએ એના ઉપર આપણે ખૂબ વિચાર કરવો જોઈએ. એ આ ગાથા આપણને શીખડાવે. એક વાત સમજવા જેવી છે કે લૌકિક સાંભળજો, વાત ને સાંભળજો, અપેક્ષા બરાબર સમજો. લૌકિક સુખની પ્રાપ્તિ, લૌકિક જે અનુકૂળતા આપણે કહીએ ને, સાતાર આપણે કહીએ ને, અનુકૂળતા, સગવડતા, સુખ, લૌકિક સુખની પ્રાપ્તિ પણ આપણને ધર્મ ના માર્ગ માં આવવાથી પ્રાપ્ત થશે. અને અલૌકિક પારલૌકિક સુખની પ્રાપ્તિ પણ આપણને ધર્મ ના માર્ગ માં આવવાથી થશે. શું કીધું? અગર લૌકિક અનુકૂળતા પણ જોતી હોય તો પણ તારે ધર્મ ના માર્ગ માં દેવ શાસ્ત્ર ગુરુ ના સાનિધ્યમાં દયા દાન વ્રત તપ પૂજા આદિ ના પરિણામ માં આવવું પડે. અને અલૌકિક એટલે પારલૌકિક એટલે અતિન્દ્રિય આનંદમય સુખની પ્રાપ્તિ જોતી હોય, એની ઉપલબ્ધિ કરવી હોય, એનું વેદન કરવું હોય તો પણ તારે ધર્મ નો માર્ગ અપનાવવો પડે. ધર્મ સિવાય ખરેખર જગત માં પ્રાણીઓને કોઈ આધારભૂત શરણભૂત નથી. જે જીવો આમ તેમ સુખના નામ પર, સુખની પ્રાપ્તિના નામ પર, સુખી થવાના નામ પર પાંચ ઇન્દ્રિયના વિષય ભોગોની પાછળ દોડ મૂકે છે, શરીર પર દ્રવ્ય ઘર કુટુંબ પરિવારમાં સુખ માની બેઠા છે, એની વૃદ્ધિમાં સુખ માની બેઠા છે, એની ઈચ્છાઓની પૂર્તિમાં સુખ માની બેઠા છે, મિથ્યા માન્યતા. એટલો બધો સરસ ગાથાનો સાર છે, ગાથામાં કહેલી વાત છે, એટલી માર્મિક છે કે અહીંયા કહે છે કે તારે દુઃખને તારવું હોય, સુખની પ્રાપ્તિ કરવી હોય, તારે મોક્ષની પ્રાપ્તિ કરવી હોય, સંસારથી છૂટવું હોય તો તારે ધર્મ અપનાવવો પડે, તારે ધર્મ ના માર્ગ માં આવવું જ પડશે. અધરવાઇઝ આ જે ઉદય છે એ ઉદય તો નિયમથી પૂરો થવાનો છે. અપાર અનુકૂળતા હોય તો એ અનુકૂળતા નો ઉદય પણ પૂરો થવાનો છે, અને પ્રતિકૂળતા હોય તો પ્રતિકૂળતા નો ઉદય પણ પૂરો થવાનો. પરિસ્થિતિ બદલવાની જ છે, શરીર છૂટવાનું જ છે, આયુ પૂર્ણ થવાનું જ છે, ઘર કુટુંબ પરિવાર નો યોગ થવાનો જ છે. યા તો આપણે અહિયાંથી બધાને છોડીને ચાલ્યા જશું, યા તો બધા આપણને છોડીને ચાલ્યા જશે. આપણે કેમ હકીકત થી વાકેફ નથી થતા? આપણે સત્યને સ્વીકારવા માટે કેમ તૈયાર નથી થતા? ધર્મ એટલે ઇટ ઇઝ અ બ્યુટિફુલ આર્ટ ઓફ લિવિંગ. ધર્મ એટલે શું? ધર્મ એટલે ખરેખર વસ્તુનો સ્વભાવ. ધર્મ એટલે એવી પ્રણતિ કે જે આપણને નિર્ભર કરે. ધર્મ એટલે એવી પ્રણતિ જે આપણને રાગ દ્વેષ થી રહિત કરે. ધર્મ એટલે એવી પ્રણતિ જે આપણને પ્રસન્ન રાખે. ધર્મ એટલે એવી પ્રણતિ કે જે આપણને સાચું સુખ પ્રદાન કરે, આનંદ પ્રદાન કરે, આપણને આપણા સ્વરૂપ થી ભેટો કરાવે, આપણને હકીકત થી વાકેફ કરે. ધર્મ છે. આપણે આપણે મોહ નિદ્રામાં ગાફિલ થઈને સૂતા છે. આપણે સંયોગો ના આધીન આપણું સુખ માની બેઠા છે. આપણે પર ના આધીન થઈ બેઠા છે. આપણે ઘર કુટુંબ પરિવાર શરીર ઇન્દ્રિય સક્ષમ જ્ઞાન અને ઔદિક ભાવ અને પર્યાય અને ક્ષણિક અવસ્થા અને ક્ષણભંગુર સંયોગો ના આધીન થઈને બેઠા છે. આપણી બહુ મોટી મૂર્ખતા છે. અહીંયા કેટલી સરસ વાત કહે છે, સંસારમાં જે પણ જીવ દુઃખી છે, સુખ ચાહે છે, દુઃખ તે ભયવંત, સુખ ચાહે છે, સુખ કેમ ચાહે છે? કારણ કે સુખ આપણો સ્વભાવ છે. આપણો સ્વભાવ સુખ છે. એટલે પરણતીને પણ સુખની ભૂખ છે, સુખની ખોજ છે, સુખની ખોજ છે, સુખની ખોજ. કેમ શોધે છે સુખ? કેમ ખોજે છે સુખ? કેમ? કારણ કે આપણો સ્વભાવ સુખમય. એટલે પરણતીને પણ સુખી થવું છે, પરણતીને પણ શાંતિ જોઈએ છે, પરણતીને પણ આનંદ જોઈએ છે. અને એ આનંદ, એ સુખ, એ શાંતિ ની પ્રાપ્તિ એનો જે ઉપાય છે, ઉપાય સમજતો નથી અજ્ઞાની જીવ. એટલે ખોટા ઉપાયમાં ઉપયોગને અને સમયને અને ભવને બરબાદ કરે. આ મનુષ્ય ભવની પ્રાપ્તિ થઈ છે, આ દુર્લભ એવા દેવશાસ્ત્ર ગુરુની ઉપલબ્ધિ થઈ છે, આવી સત્ય વાત મળી છે, આવો સત્ય માર્ગ મળ્યો છે. હવે અહીંયા આપણે સત્ય નિર્ણય નહીં કરીએ તો અસત્ય નિર્ણય, મિથ્યા નિર્ણય, અજ્ઞાન ને લઈને આપણે ક્યાં જશું? આપણે ક્યાં ઉતારા છે? આ પાછળ ઝાડ દેખાય છે ને, આ એકેન્દ્રિય જીવો છે, વનસ્પતિ કાયના જીવો છે, પૃથ્વી કાયના જીવ, અગ્નિકાયના જીવ, વાયુ કાયના જીવ, જલકાયના જી, નિગોદિયા જી, બધા એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, બધા મન રહિત ના અસંગી જીવો અનંત દુઃખી છે, સ્વરૂપ ને ભૂલી ને દુઃખી છે. આ વાત કબૂલી પડશે, માનવી પડશે કે ધર્મ જ એક શરણ છે, ધર્મ જ ઉત્તમ છે, ધર્મ જ મંગળ છે, ધર્મ જ શરણ છે. બાહ્ય દેહ શાસ્ત્ર ગુરુ ની આરાધના વ્યવહાર ધર્મ છે, સ્વરૂપ ની આરાધના નિશ્ચય ધર્મ છે. પ્રસન્ન રહેવું હોય, સુખી રહેવું હોય, શાંતિમય જીવન જીવવું હોય, આ બહુ સાર્થક કરવો હોય, અનંત કાળ આગળ સાર્થક કરવો હોય, અનંત કાળ માં અનંત સુખ પ્રાપ્ત કરવું હોય તો ધર્મ ના માર્ગ માં આવું છે. જો કેટલી સરસ ભાષા છે, હે જીવ, તું સંસાર મેં સુખી હો યા દુખી, તુજે ધર્મ હી યોગ્ય હૈ, ધર્મ હી કરને યોગ્ય હૈ. અનુકૂળતા માં બેઠો છે તો પણ ધર્મ ચરણ છે, અનુકૂળતા માં લેપાઈ ગયો અને બાહ્ય પાંચ ઇન્દ્રના વિષય ભોગોમય જે સંયોગો છે, ઇન્દ્રિયના વિષય ભોગ છે, જે કસાઈ અને જે મિથ્યાત્વને પુષ્ટ કરવામાં નિમિત્ત છે, એવા સંયોગોના આધીન થઈને આખું જીવન વ્યતીત કરશે તો સંસારમાં ક્યાંય રખડવા ચાલ્યો છે. પોઈન્ટ એક 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 બહુ માર્મિક, આપણું મૂળમાં જે મિથ્યા એકત્વપણું છે તોડાવે, જે આપણું મિથ્યા કર્તૃત્વપણું છે પરદ્રવ્ય સંબંધીનું એ તોડાવે, જે સુખ બુદ્ધિ છે પરમાં પડેલી, જે અજ્ઞાનજન્ય મૂળતા છે, અજ્ઞાન છે એ તોડાવે, સત્યનું ભાન કરાવે ધર્મ, સાચી દ્રષ્ટિ ઉત્પન્ન કરાવે ધર્મ, અંદર શાંતિ, ઉદયના પ્રસંગમાં શાંતિ, સાચી શાંતિ, સ્વરૂપના આધારે શાંતિ, સમાધાન પ્રગટ કરાવે એનું નામ ધર્મ છે, એનું નામ ખરેખર ધર્મ છે. ખ્યાલ આવે છે? તો એ રીતે શું કહે છે અહિયાં, તો કે સંસાર મે સુખી હો યા દુખી હો, તુજે ધર્મ હી કરને યોગ્ય હૈ. આવો અવસર મળ્યો ને ધર્મ ન કર્યો તો ચાર ગતિમાં પાછો રખડવા ચાલો ગયો. ધર્મ કરવા યોગ્ય છે અને ધર્મ કર્યો નહીં, ઇન્દ્રના વિષય ભોગોમાં આખો ભવ વ્યતીત કરી નાખે અને હાથમાં શું આવ્યું, તો એવા ચીકણા કર્મો બાંધીને જીવ જાય છે કે સંસારમાં ક્યાંય એનો અતો પતો લાગતો નથી. નિગો જેવી નિકૃષ્ટ દશામાં અનંત કાળ માટે દુઃખ ભોગવવા ચાલ્યો જાય છે, ધર્મની વિરાધના કરીને, સ્વભાવની વિરાધના કરીને, મોકો ગુમાવીને, મનુષ્ય ભાવને નિરર્થક કરીને આવી ગતિઓમાં ચાલ્યો જાય છે. આ ભાવના પ્રધાન ભાષા છે. અંદર માં ભાવના જાગૃત થવી જોઈએ, રૂચિ જાગૃત થવી જોઈએ કે મારે મારું સ્વરૂપ સમજવું છે, મારે આ સિદ્ધાંતો સમજવા છે, મારે આ પ્રિન્સિપલ સમજવા છે, મારે આ સ્વતંત્રતા સમજવી છે, મારે સુખી થવું છે, મારે કસાયથી રહિત થવું છે, મારે મુક્ત દશા જોઈએ છે, મારે સમ્યક દર્શન ની પ્રાપ્તિ કરવી, એ પ્રકારની અંદરની ભાવના આ જીવને માર્ગમાં આગળ લઈ આવે. ખ્યાલ આવે છે? તો એટલો બધો આ સરસ વિષય છે. જો શું કહે છે, જે સુખી હો ઉસે સુખ બઢાને કે લીએ, ઓર જે દુખી હો ઉસે દુઃખ કા નાશ કરને કે લીએ ધર્મ કરના યોગ્ય હૈ. હવે શું કહે છે, જિસકે પાસ, જો એનો ભાવાર્થ આપણે જોઈએ, ભાવાર્થ, જિસકે પાસ પૂંજી હૈ ઉસે ભી ધન કમાના ચાહીએ, જેની પાસે ધન છે એને પણ અધિક ધન કમાવું જોઈએ. જે સંસારમાં જીવો કરે છે, જે ધન ની પ્રાપ્તિ થઈ ગઈ હોય તો એની વૃદ્ધિ કરે છે, અધિક ધન કમાવે છે, એની એને એને વિસ્તાર એનો કરે છે, એની વૃદ્ધિ કરે છે. તો જિસકે પાસ પૂંજી હૈ ઉસે ભી ધન કમાના ચાહીએ, ઓર જિસકે ઉપર કર્જ હૈ ઉસે ભી ધન કમાના ચાહીએ. પૂંજી છે એને પણ ધન કમાવવું જોઈએ, અને જે કર્જ લઈને બેઠો છે, જે ક્યાંકથી લોન લઈને બેઠો છે, કોઈ પાસેથી પૈસા ઉધાર લઈને બેઠો છે, એને પણ એ પૈસા ચૂકવવા માટે એને પણ ધન કમાવવું જોઈએ. તો સંસારમાં એક લૌકિક વાત અહીંયા કરે છે કે જે જીવ સંસારમાં છે એને ધન કમાવવું જોઈએ, બરાબર છે? એમ કહીને શું કહે છે, હવે સાંભળજો અહીંયા સિદ્ધાંત છે. યદિ પૂંજીવાળા વ્યક્તિ ધન કમાએગા તો પૂંજી કી વૃદ્ધિ હોગી. જે પૂંજી છે એની પાસે ઓલરેડી જેટલી પૂંજી છે અને એમાં એને વૃદ્ધિ કરવી છે તો પણ એને ધનની પ્રાપ્તિ કરવી પડશે. એને પૈસા છે એને ઇન્વેસ્ટ કરવા પડશે, એમાંથી પાછા બીજા પૈસા ઉભા કરવા પડશે, એની આજીવિકા ચલાવવા માટે, ચાલાકીનું જીવન નિર્વાહ કરવા માટે, એની ગ્રસ્ત દશામાં જે પણ એની જવાબદારીઓ છે એને પૂરતી કરવા માટે એને ધનની પ્રાપ્તિ. લૌકિક ઉદાહરણ છે આ. લૌકિક ઉદાહરણ થી આખો ધાર્મિક ભાવ આમાંથી કાઢશે. આ એક બહુ સામાન્ય લૌકિક ઉદાહરણ આપીને વાત સમજાવે તો શું કહે છે કે યદિ પૂંજી વાળા વ્યક્તિ ધન કમાયેગા તો પૂંજી કી વૃદ્ધિ હોગી ઓર ઋણી વ્યક્તિ ધન કમાયેગા તો કર્જ કા નાશ હોગા. બસ આ અહિયાં સુધી આખો ઉદાહરણ કે જે ઋણી છે કે જેને કોઈ પાસેથી લોન લીધી છે પૈસા લીધા છે ચાલે વ્યાજે પૈસા લીધા છે તો એવા જીવે પણ એ પૈસા પાછા આપવા માટે એને ચૂકવવા માટે એનું ઋણ ખતમ કરવા માટે પણ એને ધનની પ્રાપ્તિ કરવી. તો જેને કોઈ પાસેથી કર્જ લીધું છે તો એના ભાવમાં અભિપ્રાયમાં શું છે કે હું પૈસા કમાઉં તો હું આ કર્જથી મુક્ત થાઉં, હું આ ઋણથી મુક્ત થાઉં, આનાથી હું મુક્ત થાઉં તો એની માટે પૈસા કમા. જેની પાસે ઓલરેડી છે એની વૃદ્ધિ કરવા માટે પૈસા કમાવે છે ને. તો આ લૌકિક ઉદાહરણની સિદ્ધિ અહીંયા કરે છે અને એના પછી હવે જે ધર્મની વાત કરે છે ઉસી પ્રકાર જો પુણ્ય કે ઉદય મેં સુખી હો ઉસે ભી ધર્મ હી કરના યોગ્ય હૈ ઓર પાપ કે ઉદય મેં દુખી હૈ ઉસે ભી ધર્મ કરના યોગ્ય હૈ. હવે વાત સાંભળજો, હવે થોડીક માર્મિક વાત કરું છું. હમણાં સુધી તો આપણે બહુ સામાન્ય વાત છે. આપણે મંદિર આવીએ છીએ કોની માટે, કયા ઉદ્દેશથી આવીએ? આપણે મંદિરમાં જે પણ કાર્ય કરીએ છીએ, પૂજા કરીએ છીએ, દર્શન કરીએ છીએ, સાંભળજો હવે આખા અભિપ્રાયને લઈને વાત કરો. મંદિરમાં આવવાના જે પરિણામ છે એ તો થવા જોઈએ. આ બધા ધર્મના અનુષ્ઠાન છે, બધા ધર્મના સ્થાન છે. દેવશાસ્ત્ર ગુરુ છે, મંદિર છે, સ્વાધ્યાય છે, વાંચન છે, સાંભળવું છે, સંભળાવવું છે, પાઠશાલામાં બેસવું છે, ક્લાસમાં બેસવું છે, શીખડાવવું છે, ભણવું છે, ભણાવવું છે. તો જે પણ યાત્રા છે, પૂજા છે, દાન છે, વિધાન કરવું છે, ખ્યાલ આવે છે. આઠમ ચૌદશના દિવસે લીલોત્રીનો ત્યાગ કરવો છે, ચોવિયાર કરવો છે, રાત્રિ ભોજનનો ત્યાગ છે, ગાડીને પાણી પીવાનો ભાવ છે, આ બધો પુણ્ય ભાવ છે અને આને વ્યવહાર ધર્મ કહેવામાં આવે છે. અને આ એક સાચો ધર્મ પ્રગટ કરવા પહેલાની પાત્રતા યોગ્યતા છે. આનાથી અપાર પુણ્યનો બંધ થાય છે. આ પુણ્યમય ભાવ છે, આ મંદ કષાયમય ભાવ છે. તો ખરેખર અશુભ થી બચીને બુદ્ધિપૂર્વક જીવે આ શુભ આયતનોમાં આવવું જોઈએ, પરંતુ એનો અભિપ્રાય પુણ્યનો બંધ કરવો એ ન હોવો જોઈએ. અહીંયા દેહશાસ્ત્ર ગુરુની સામે આવીને પણ બંધાય, બંધ કરીને જાય, પુણ્યનો બંધ કરીને જાય, ભવ વધારીને જાય તો એ દેવશાસ્ત્ર ગુરુને સમજ્યો જ નથી. પોઈન્ટ પકડજો. એ કોઈ ડોક્ટર પાસે જઈને એમ કે હું બહુ દિવસથી બીમાર નથી પડ્યો, તો બીમાર પડવા માટે આવ્યો છું, રોગ ઉત્પન્ન કરવા માટે આવ્યો છું, દવા લેવા માટે આવ્યો છું, તો ડોક્ટર કહે છે તું મૂર્ખ છે. તો એવી રીતના જે માર્ગ છે, જે દેવશાસ્ત્ર ગુરુના આયતન છે, જે મંદિર છે, એ મંદિરમાં આપણે કેમ આવીએ છીએ? બંધાવા આવીએ છીએ કે મુક્ત થવા આવીએ છીએ? સાચો ધર્મ કરવા આવીએ છીએ કે સંસારમાં રખડવા માટે આવીએ છીએ? કેમ આવીએ છીએ આપણે? તો કે આપણે ધર્મ કરવા માટે આવીએ છીએ, આપણે સાચો માર્ગ ઉત્પન્ન કરવા માટે આવીએ છીએ, સાચી સમજણ પેદા કરવા માટે આવીએ છીએ, આપણા સ્વરૂપને ઓળખવા માટે આવીએ છીએ. આપણો એ અભિપ્રાય હોવો જોઈએ. અહીંયા એમ કે છે ને કે પુણ્ય કે ઉદય સે સુખી હૈ ઉસે ભી ધર્મ હી કરના યોગ્ય હૈ. પૂર્વના ભવમાં કોઈ એવા પ્રણામ કરીને પુણ્ય બાંધીને એના ફળમાં આજે આપણે બાહ્ય અનુકૂળતાની વચ્ચે બેઠા છે, એવો પુણ્યનો ઉદય છે કે આપણને બધી અનુકૂળતાઓ છે, પુણ્યનો ઉદય છે એ અપેક્ષાએ આપણે લૌકિક સુખી થઈને બેઠા છે, તો એવી દશામાં પણ આપણે ધર્મ કરવો જોઈએ પારમાર્થિક સાચું સુખ પ્રગટ કરવા માટે. હવે સંતુષ્ટ ન થવું જોઈએ. આ પુણ્યના ઉદયની વાંચા કરીને ઓર વધારે પુણ્યના બંધની અભિલાષા ન રાખવી જોઈએ. પોઈન્ટ એક પોઈન્ટ પકડજો. અહીંયા ધર્મ કર્મને યોગ્ય હૈ, ધર્મ કર્મને યોગ્ય હૈ, પુણ્ય કે ઉદય વાલે કો ભી ધર્મ કર્મને યોગ્ય હૈ, પાપ કે ઉદય વાલે કો ભી ધર્મ કર્મને યોગ્ય હૈ. એ ધર્મ કર્મને યોગ્ય હૈ એટલે શું? જે જીવ મંદિર ના આવતો હોય એને કહેશે તું મંદિર આવ, મંદિર આવ. હવે મંદિર આવી ગયો તો હવે એને કહેશે અંદર આવ. શરૂઆત ચાકી થશે અશુભથી બચાવીને, એને પુણ્યમાં લાવશે, એને મંદિર માં લાવશે, એને ભગવાન ની સામે ઉભો રાખશે, એને દર્શન કરતા શીખડાવશે, એને પૂજા કરતા શીખડાવશે, એને સ્વાધ્યાય શીખડાવશે, એને છ દ્રવ્ય ના નામ શીખડાવશે. હું જીવ છું, મારા માં જ્ઞાન છે, હું જ્ઞાન થી ભરેલો છું, એ સિદ્ધાંતો શીખડાવશે, વેદ જ્ઞાન ની વાતો શીખડાવશે. અરે એ બધું શીખડાવવાની પાછળ નો ઉદ્દેશ શું છે? ધર્મ કરવો એ ઉદ્દેશ છે. પુણ્ય કે ઉદય મે ભી ધર્મ કરના યોગ્ય હૈ, પાપ કે ઉદય વાલે કો ભી ધર્મ કરના યોગ્ય હૈ. પુણ્ય કે ઉદય વાલે કો પુણ્ય કે ઉદય મે ફસના નહીં ચાહીએ, ઓર પાપ કે ઉદય વાલે કો પાપ કે ઉદય મે ડરના નહીં ચાહીએ. પુણ્ય ના ઉદય માં આપણે ફસાઈ જઈએ છીએ ને પાપ ના ઉદય માં આપણે ડરી જઈએ છીએ. ધર્મ કરવાથી આપણે ચૂકી જઈએ. શું કરવાથી આપણે ચૂકી જઈએ છીએ? ધર્મ કરવાથી આપણે ચૂકી જઈએ છીએ. કેમ? કારણ કે આપણે પુણ્ય ના ઉદય માં આપણે અટકી જઈએ છીએ ને પાપ ના ઉદય માં આપણે ખેદાઈ જઈએ છીએ. ખેદ ખિન્નતા થઈ જાય. પોઈન્ટ પકડાય છે? એટલે અહીંયા શું કહે છે? પુણ્ય કે ઉદય સે સુખી હૈ જો જીવ, ઉસે ભી ધર્મ હી કરને યોગ્ય હૈ. એને આનો સદુપયોગ કરવો જોઈએ. અનુકૂળતા પ્રાપ્ત થઈ છે એનો સદુપયોગ કરવો જોઈએ. દુરુપયોગ નહીં, સદુપયોગ. પુણ્ય નો ઉદય મળ્યો છે, પાંચ ઇન્દ્રિયા મળી છે, મન મળ્યું છે, વિચારવાની સામર્થ મળી છે, વેદ વિજ્ઞાન કરવાની યોગ્યતા પ્રાપ્ત થઈ છે. હિતકારી મારી માટે શું છે, અહિતકારી મારી માટે શું છે એનો નિર્ણય કરવાની યોગ્યતા મળી છે, એવો પુણ્ય નો ઉદય આવ્યો છે. તો એને સાર્થક કરવો જોઈએ. ફૂલ આપણો ઉપયોગ, આપણી શક્તિ, આપણી સામર્થ, આપણો સમય, આપણું વીર્ય આ તત્વ નિર્ણય કરવામાં લગાડવું જોઈએ. તો એનું નામ છે પુણ્યના ઉદયની સાર્થકતા. જો ચોખ્ખું લખ્યું છે, જો પુણ્ય કે ઉદય સે સુખી હૈ ઉસે ભી ધર્મ કરના ચાહીએ. સુખી હૈ એટલે અનુકૂળ સુખ પ્રાપ્ત થયું છે એને પણ ધર્મ કરવા યોગ્ય છે. એ અનુકૂળતામાં ફસાવા યોગ્ય નથી, અટકવા યોગ્ય નથી, એમાં અટકી જવા યોગ્ય નથી. તો પુણ્યના ઉદયમાં જેને અનુકૂળતા પ્રાપ્ત થઈ છે, જેને આજીવિકા સંબંધી નિશ્ચિંતતા પ્રાપ્ત થઈ છે, ભોજન આદિ સંબંધી, પરિવાર આદિ સંબંધી, શરીર સંબંધી રોગથી નથી ઘેરાયો, આયુ લાંબુ છે, સ્વસ્થ છે, ઇન્દ્રિયો બરાબર ચાલે છે, આ પુણ્ય નો ઉદય છે. તો આ એ પ્રકારની સુખની અવસ્થા છે, અનુકૂળતા છે, તાતા નો ઉદય છે, સગવડતા છે, બધું અનુકૂળ છે, કુદરત અનુકૂળ છે, ઉદય અનુકૂળ છે, ભોજન સામગ્રી અનુકૂળ છે, બધું અનુકૂળ છે. તો એવા જીવે પણ શું કરવું જોઈએ? ધર્મ કરવો. અગર પુણ્યના ઉદયમાં આપણે જોડાઈને પાપનો બંધ કરશું તો ઉદય તો પુણ્યનો છે અને પાપનો બંધ કરીને આપણે ચાર ગતિમાં રખડવા ચાલે. પોઈન્ટ પકડે? શું કહું છું? ઉદય છે પુણ્યનો અને વર્તમાનના પ્રણામ ચાલે છે પાપ પાપ પાપ. કમાઓ કમાઓ, ભણો ભણો, હરો ફરો, ખાઓ પીઓ, ઇન્દ્રના વિષયને ભોગો, આ ઈચ્છાની પૂર્તિ, આ ઈચ્છાની પૂર્તિ, આ ઈચ્છાની પૂર્તિ, ઈચ્છાની પૂર્તિ, તૃષ્ણાથી ખાઈ ખૂબ ભરી, રિક્ત રહી રિક્ત. એ પ્રકારે એ પુણ્યના ઉદયમાં ભોગ સામગ્રીમાં, અનુકૂળતામાં, શરીરમાં, ઘરમાં, કુટુંબમાં, સ્ત્રીમાં, પુરુષમાં, બાળકોમાં, ઘર કુટુંબ પરિવારમાં અટકી જાય છે. તો એવો જીવ બાયમાં પોતાને સુખી તો માને છે, સુખનો આભાસ થઈ જાય છે, ધર્મથી વંચિત રહી જશે તો આ ઉદય ખતમ થતા શું થઈ જશે? તો કે આ ઉદય ખતમ થતા આ બધું નષ્ટ થઈ જશે અને ક્યાંય ચાર ગતિ 84 લાખ યોનિઓમાં રખડવા ચાલે. એક એક પોઈન્ટ પકડ, કેટલી માર્મિક ગાથા, કેટલી માર્મિક ગાથા. શું છે ગાથા? એસી પ્રકાર જો પુણ્ય કે ઉદય સે સુખી હૈ ઉસે ભી ધર્મ હી કરના યોગ્ય હૈ, ઓર જો પાપ કે ઉદય મે દુખી હૈ ઉસે ભી કોણ શરણ હૈ. આ તો ખાસ વાત, પાપ ના ઉદય માં કોણ શરણ. જો ઉદય પાપ નો હોય અને જીવ પાપ નો બંધ કરે તો હારી ગયો. ઉદય પુણ્ય નો છે અને પુણ્ય નો બંધ કરે છે તો એ હારી ગયો. પોઈન્ટ પકડજો. પાપ ના ઉદય માં અટકી જાય છે તો એ હારી ગયો, પુણ્ય ના ઉદય માં અટકી જાય છે તો એ હારી ગયો. પોઈન્ટ પકડજો. શું કહે છે? આ બે થી ભિન્ન ધર્મ કરવા યોગ્ય છે. પુણ્ય ના ઉદય માં પણ, પાપ ના ઉદય માં પણ, પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ, અનુકૂળ પરિસ્થિતિમાં પણ ધર્મ કરવા યોગ્ય છે. ધર્મ શરણ છે, ધર્મ જીને સંસાર થી તાર. શું કહે છે? ધર્મ જીને સંસાર થી તાર. એક જ મિનિટ. એક એટલે માટે ધર્મ કરવા યોગ્ય છે એમ કહે. તો આઈ ગાથા ઇસી પ્રકાર જો પુણ્ય કે ઉદય મેં સુખી હૈ ઉસે ભી ધર્મ હી શરણ ધર્મ હી કરના યોગ્ય હૈ ઓર જો પાપ કે ઉદય મેં દુખી હૈ ઉસે ભી ધર્મ કરના યોગ્ય હૈ. બરાબર બે વાત આવી. પુણ્ય નો જો ત્રણ વસ્તુ સમજો. પૂર્વ માં બાંધેલા જે કર્મો છે એ સત્તામાં કર્યા છે, સમજો થોડીક વાત માં. અને એનો શું થાય છે? ઉદય આવે છે. શેનો ઉદય આવે છે? પુણ્ય નો ઉદય આવે છે યા તો પાપ નો ઉદય આવે છે. ઉદય બે પ્રકારે આવે છે, યા તો પુણ્ય નો ઉદય યા તો પાપ નો. હવે પુણ્ય અને પાપ નો જે ઉદય આવે છે એ અઘાતી કર્મ, એમાં સાતા અને અસાતા જે વેદનીય કર્મ છે ને, વેદનીય કર્મ, એ વેદનીય કર્મ નો ઉદય. પેલા અઘાતી થી સમજાવું છું, પછી ઘાતી થી સમજાવું છું. બાહ્ય પરિસ્થિતિ થી વાત કરીએ, પરિણામ થી વાત કરીએ, પુરુષાર્થ થી વાત કરીએ, સર્વાંગ આખું પિક્ચર પેલા ક્લિયર કરો. એક સિચ્યુએશન અને એક પોઈન્ટ સમજતા જાઓ શું થાય છે. તો પુણ્ય ના ઉદય આવ્યો પહેલી સિચ્યુએશન, અને બાર માં અનુકૂળતાઓ નો ઢેર લાગી ગયો. બરાબર. હવે આ પુણ્ય નો ઉદય આવ્યો એમાં પણ મેં કાઢી નથી કહ્યું, એ પૂર્વ કૃત બાંધેલા કર્મ છે એનો ઉદય આવ્યો. બહુ સરળ વાત છે, બહુ સરળતાથી આપણે વાત કરીએ. અને એ ઉદયમાં બાહ્ય પરિસ્થિતિઓ બધી અનુકૂળ બને. હવે વર્તમાન જીવના પરિણામ પોતાના હાથમાં, અને એ પરિણામ જે વર્તમાનમાં જીવ કરશે, ચાર પોઈન્ટ છે. વર્તમાનમાં જીવ જે પરિણામ કરશે એનાથી નવીન કર્મના બંધ થશે, પરિણામ અનુસાર બંધ થશે યા પરિણામ અનુસાર નિર્બંધ દશા થશે. એટલે શું? તો કે પહેલી સિચ્યુએશન ઉદય આવ્યો, બીજો પોઈન્ટ કે બાહ્ય અનુકૂળતા પ્રાપ્ત થઈ. આ દેવ માળાથી અત્યંત ભિન્ન છે. જે પુણ્યનો ઉદય આવ્યો એ પણ કર્મનું કાર્ય હશે, અને જે સિચ્યુએશન બહારમાં બની એ નો કર્મનું કાર્ય. શરીર સ્વસ્થ મળ્યું, પરિવારની અનુકૂળતા મળી, આજીવિકા સંબંધી નિશ્ચિંતતા મળી, પાંચ ઇન્દ્રિય મળી, મન મળ્યું, ફરક સમજાય છે. તો એ જે પણ બાહ્ય પરિસ્થિતિ બની મળી નો સહયોગ થયો એ નો કર્મ. બે વાત થઈ, બે વાત સમજાય, બે વાત ક્લિયર થઈ. હવે ત્રીજી વાત શું કહી? ત્રીજી વાત, ત્રીજી વાત કે હવે પોતાના પરિણામ પર આવે. તો હવે અહીંયા શું કરે? ધર્મ કરના યોગ્ય હે, ધર્મ કરના યોગ્ય, કોઈ પણ પરિસ્થિતિમાં ધર્મ કરના યોગ્ય પ્રેરણા, એની પ્રેરણા આપે છે કે તું આ જે સિચ્યુએશન બની છે, તું જ્યાં ઉભો છે ત્યાં ખરેખર ધર્મ કરના યોગ્ય. પાપ સે બચકે પુણ્ય ભાવ મેં આકે ધર્મ કરના યોગ્ય, અશુભ સે બચકે શુભ મેં આકે શુદ્ધ ભાવ કરના યોગ્ય. એટલે શું કે છે કે બુદ્ધિપૂર્વક પાપ થી બચીને, એટલે આ જે અનુકૂળતા મળી છે એમાં ઇન્દ્રિયના વિષય ભોગોને ભોગવવાનો જે પાપ ભાવ છે એનાથી બચીને, અશુભ આયતનમાં આવીને, દેવશાસ્ત્ર ગુરુના સાનિધ્યમાં આવીને, ગુરુદેવજી જેવા જ્ઞાનીઓના પ્રવચનો સાંભળીને, તત્વ સાંભળીને, આ પુણ્ય ભાવ છે. મંદિરમાં આવવું, પોઈન્ટ પકડજો, આ પુણ્ય ભાવ છે. પ્રવચનમાં બેસવું, આ પુણ્ય ભાવ છે. વાત સાંભળવી, આ પુણ્ય ભાવ છે. સમજવી, એ પુણ્ય ભાવ છે. આ ચડિયાતો પુણ્ય ભાવ છે. એના ઉપર વિચાર ચાલે એ પુણ્ય ભાવ છે, ઉત્કૃષ્ટ પુણ્ય ભાવ છે. પોઈન્ટ સમજાય છે? એના ઉપર ચિંતન ચાલે, મંથન ચાલે, નિર્ણય દ્રઢ થાય એ પુણ્ય ભાવ છે. તો હવે આ પુણ્ય ભાવમાં પણ અટક્યા વગર શું કરવું યોગ્ય છે? કે ધર્મ કરવો યોગ્ય છે, સમ્યક દર્શન કરવું યોગ્ય છે. તત્વ સમજીને અંદરમાં હું જ લાયક છું, આત્મા છું, શુદ્ધ છું, શરીરથી ભિન્ન છું, એવી અંદરમાં પ્રતીતિ કરવી યોગ્ય છે. આને કહેવાય ધર્મ કરના યોગ્ય. પુણ્ય કે ઉદય મેં ભી ઓર પાપ કે ઉદય મેં. ચક્રવર્તી આવે છે, મુનિરાજ ને વંદન કરે છે, નમન કરે છે, અને એ જ સમયે મુનિરાજ અંદરમાં જઈને પોતાના આત્માનો અનુભવ કરી આવે. વધારે ઉપયોગ ફેલાવતા નથી, ત્યાં અટકી જતા નથી. એ ચક્રવર્તી અને સેનાની મહિમા આવતી નથી, અંદરમાં વાવા થતું નથી કે જો ચક્રવર્તી આવ્યો. તો એ જે પુણ્યનો ઉદય, એ બહારનો યશનો ઉદય છે. એ બહારમાં ભક્તિ કરે છે, જીવો પૂજા કરે છે, વંદના કરે છે, અર્ઘ ચડાવે છે, અને એ મુનિરાજ અંદરમાં પોતાના સ્વભાવમાં લીન થઈ જાય. આને કહેવાય ધર્મ. સુખી થવાનો એકમાત્ર ઉપાય છે એક હોય ત્રણ કાળમાં પરમારથ ન થાય. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, આત્મભ્રાંતિ સમર રોગ નહીં સદગુરુ વૈદ સુરા. એક એક વાત સમજો, ધર્મ કરના યોગ્ય, પુણ્ય કે ઉદય મેં ભી ઓર પાપ કે ઉદય મેં. પ્રતિકૂળતા બોલો, કોઈ રોગ આવી ગયો, બાહ્યમાં કોઈ ઇષ્ટનો યોગ થઈ ગયો, ખ્યાલ આવે છે? એવું કઈક થયું તો રૂપિયા પૈસા ચોરાઈ ગયા, વયા ગયા, કોઈ ઠગી ગયું, કોઈ માયાચારી કરી, તો એ સમયે શું છે શરણ? એ સમયે પણ ધર્મ કરના યોગ્ય. પાપ કે ઉદય મેં ભી, ચોખ્ખું લખ્યું છે જો ને, પાપ ધર્મ ઈ કરના યોગ્ય ને. પાપ કે ઉદય મેં ભી, મુનિરાજ ઉપર ઉત્સર્ગ આવે છે તો મુનિરાજ કુસર, જ્ઞાનીઓ ઉપર ઉપસર્ગ આવે છે જ્ઞાનીઓ કુસર. બહુ પ્રેક્ટિકલ વાત કરો, સતીઓ ઉપર ઉપસર્ગ આવ્યો, ઘર માંથી કાઢી મૂક્યા, ગર્ભવતી અવસ્થામાં વન જંગલ માં પહોંચી ગયા, અને કોઈ બાર માં શરણ નહોતું, કોઈ બાર માં સહારો નહોતો, કોના શરણે ગયા? શું વિચાર કર્યા? કેવી દ્રષ્ટિ રાખી અંદર? કોના બળે અંદર માં સુખી થયા? શાંતિ પાઈ માં કર્મો ની નજરા કરી, ઘોર નજરા કરી, ઘોર નજર. અજ્ઞાની જીવ કર્મ નો ઘોર બંધ કરે છે, અને જ્ઞાની કર્મ ની ઘોર નજરા કરે છે. ઉદય ના પ્રસંગ માં ચક્રવર્તી ઘોર નજરા કરીને ચાલ્યા જાય છે જંગલ, ઘોર નજરા કરે છે. તો અધર્મેન્દ્ર હમણાં નજરા કરે છે કર્મો ની, તરસે છે મનુષ્ય ભાવ માટે. ત્યાંનો પુણ્ય જુઓ, થાડબા જુઓ, પરંતુ ત્યાં પણ ધર્મ કરે. પ્રમોશન માં આવીને ગલુડિયાની જેમ ભગવાન ની સામે બેસીને ઓમ ધ્વનિ સાંભળે. ધર્મ કરને યોગ્ય હે, સમજને યોગ્ય હે કે મેં કોણ હું? સાત તત્વ નું સ્વરૂપ, ભેદ વિજ્ઞાન નું સ્વરૂપ, સ્વપર ની ભિન્નતા નું સ્વરૂપ, સંબંધ પર્યાય નું સ્વરૂપ, હરેક દ્રવ્ય નું પણમન સ્વતંત્ર છે, હું એનો કરતા ભોગતા નથી. આ સિદ્ધાંત સમજવાથી કેટલી શાંતિ પ્રાપ્ત થાય! ધર્મ કરને યોગ્ય. પોઈન્ટ સમજાય છે? કેટલો કેટલો સરસ ભાવ અહીંયા બતાવ્યો. પાપ નો ઉદય આવશે, પુણ્ય નો ઉદય આવશે, બાહ્ય પરિસ્થિતિ બનશે, પરિસ્થિતિ બદલાશે, પરિસ્થિતિ એકરૂપ નહીં રહે. અહીં ગેરંટી છે, કોઈ પરિસ્થિતિ એકરૂપ નહીં, શરીરની અવસ્થા એકરૂપ નહીં રહે, સંયોગોની અવસ્થા એકરૂપ નહીં રહે, ઉદયોની અવસ્થા એકરૂપ નહીં રહે. પુણ્ય નો ઉદય હશે કે પાપ નો ઉદય હશે, આ બધામાં શરણભૂત આશ્રયભૂત કરને યોગ્ય ક્યારે? ધર્મ કરને યોગ્ય. ભગવાન ની સામે આવીને કર્મો બાંધીને જઈએ તો શું દર્શન કર્યા, શું આવ્યા ને શું સમજ? અહીંયા બંધાવા નથી આવ્યા, અહીંયા મુક્ત થવાનો માર્ગ સમજવા, અહીંયા મુક્ત સ્વભાવ ને સમજવા આવ્યા, અહીંયા ધર્મ ના સ્વરૂપ ને સમજવા આવ્યા, અહીંયા નિરાકુર થવા આવ્યા છે, અનાકુર થવા આવ્યા છે, શાંતિ પામવા આવ્યા છે, શાંત સ્વરૂપ નું અવલોકન કરવા આવ્યા છે. જેવા સ્વભાવ ભગવાન જે દશામાં બિરાજમાન છે, દશા પ્રગટ કરવા માટેની શિક્ષા લેવા આવ્યા. અને કહેવાય ધર્મ કરને યોગ્ય. કોઈ પ્રતિકૂળતા આવે તરત જ ધર્મ શરણ બનવા યોગ્ય બન્યું. ઉદય આવવાનો હતો, આ પ્રકારે આવ્યો. પાપ નો ઉદય આવ્યો, બાહ્ય પરિસ્થિતિ બની, ઈષ્ટ નો યોગ થઈ ગયો, અનિષ્ટ નો સંયોગ થઈ ગયો, શરીર યોગ થી ઘેરાઈ ગયું, સુરક્ષાહીન થઈ ગયું, ઇન્દ્રિયો શિથિલ થઈ ગઈ, ગમે તે થાય ધર્મ કરને યોગ્ય. ચોખ્ખી વાત છે, શું કીધું? ઉસે ભી ધર્મ, કિસે પુણ્ય કે ઉદય સે સુખી હૈ, ઉસે ભી ધર્મ ભી કરને યોગ્ય હૈ, ઓર જો પાપ કે ઉદય સે દુખી હૈ, ઉસે ભી ધર્મ કરને યોગ્ય હૈ. સુખી વ્યક્તિ ધર્મ કરેગા તો સુખ બળેગા. પોઈન્ટ પકડજો, એનો સાથી છે પુણ્ય નો બંધ બંધ થશે, અને એ ધર્મ ના માર્ગ માં પણ આગળ. એ જેટલો સમય ભગવાન ની સામે ઉભો રહીને સાંભળજો, ભગવાન ની પ્રતિમા જોયે છે, અને ભગવાન ના સ્વરૂપ ને નિહાળે છે, અને પુણ્ય ભાવ માં છે, એ પાપ થી ચૂક્યો છે, તો એ સમય પણ શું થશે? એના સાતિશય પુણ્ય પ્રણામ થી સાતિશય પુણ્ય નો બંધ થશે. એને આગળ પણ એ પ્રકારની અનુકૂળતાઓ મળશે, અને એક સમય અગર અંદર માં એ પોતાના ભગવાન ના દર્શન કરતા કરતા પોતાના દર્શન અંદર માં કરી લે છે, તો એને ધર્મ પ્રગટ થઈ જાય છે, તો એનો સંસાર નો કિનારો નજીક આવી જાય. ફાયદો જ ફાયદો છે. એને કલાક કીધું, લૌકિક અનુકૂળતા અને સુખ ની પ્રાપ્તિ કરવી હોય તો પણ ધર્મ કરને યોગ્ય હૈ, કારણ કે પુણ્ય ભાવ થી તો આ અનુકૂળતાઓ બંધાય. પુણ્ય કર્મ બંધાય છે, અનુકૂળતાઓ પ્રાપ્ત થાય. પુણ્ય ભાવ થી પુણ્ય કર્મ, પુણ્ય કર્મ થી અનુકૂળતા. પાપ ભાવ થી પાપ બંધે, પાપ બંધી અનુપ્રતિકૂળતા. તો બાહ્ય અનુકૂળતા જોતી હોય તો પણ ધર્મ ના માર્ગ માં આવવું પડે. દયાદાન નો ભાવ, વ્રત તપ નો ભાવ, એના કરતા ઊંચો દર્શન કરવાનો ભાવ, પૂજા કરવાનો ભાવ, સ્વાધ્યાય નો ભાવ, ચિંતન નો ભાવ, મંથન નો ભાવ, સાંભળવાનો ભાવ, સંભળાવવાનો ભાવ, સમજવાનો ભાવ, અને એવા પ્રકારની અંદરની ભાવના કે મારે ધર્મ કરવો છે. સંસાર થી ભયભીત જીવ આ માર્ગ માં શીઘ્ર લાગે. જેને સંસાર નો ભય લાગ્યો છે, જેને પાંચ ઇન્દ્રિયો ના વિષય ભોગો નો થાક લાગ્યો છે, કસાઈની અગ્નિમાં જેને હવે અધિક બળવું નથી, નરક નિગોદના ધક્કા જેને ખાવા નથી, અનંત કાળ જે દુઃખમય દશામાં વ્યતીત કર્યો, હવે આગળ અનંત કાળ જેને સુખમય દશામાં વ્યતીત કરવો છે સમય પોતાનો, એવો જી આ માર્ગમાં લાગશે, લાગશે ને લાગશે. એને કોઈ ડગાવી નહીં શકે ને કોઈ હલાવી નહીં. એટલે એક એક વાત અહિયાં એટલી બધી સરસ આવે છે. ઇસી પ્રકાર જો પુણ્ય કે ઉદય સે સુખી હૈ ઉસે ભી ધર્મ હી કરને યોગ્ય હૈ, ઓર જો પાપ કે ઉદય સે દુખી હૈ ઉસે ભી ધર્મ કરના યોગ્ય હૈ. પાપ નો ઉદય આવે, સતીઓ એ ધર્મ નો આશ્રય લીધો, મુનિરાજો ધર્મ કરીને મોક્ષ પામી. અપાર પ્રતિકૂળતા, કેવા કેવા ઉદયો, કેવી કેવી પરિસ્થિતિઓ, કેવા કેવા પરિચય, પરિચય પરિચય 22 પ્રકારના પરિચયો નું પણ વર્ણન જીનાગમ માં આવે છે. તો એવા જે નેચરલ ભૂખ છે, તરસ છે, ઠંડી છે, ગરમી છે, કોઈ કઈક કઈ જાય, અપયશ નો ઉદય આવે, યશ નો ઉદય આવે, કોઈ માન આપે, કોઈ અપમાન કરે, નગ્ન દશા છે, મચ્છર આદિ કાટે, જે કુદરત માં જે વાતાવરણ બદલાય, જે પણ પરિસ્થિતિ બને છે એ બધી જ પરિસ્થિતિમાં ધર્મ ચરણ છે. ધર્મ ચરણ છે, બીજું કોઈ ચરણ. જેટલા જીવ સુખી થયા, અનાકુળ થયા, નિરાકુળ થયા, મુક્ત થયા અને સંસાર થી છૂટ્યા, એ ધર્મ ના આશ્રય ને ધર્મ ના ચરણ છે. બીજો કોઈ ઉપાય નહીં. એક હોય ત્રણ કાળ માં પરમાર્થ નો, બીજો કોઈ મુક્ત થવાનો ઉપાય જ નહીં. પુણ્ય ભાવ પણ બંધનું કારણ છે અને પાપ ભાવ પણ બંધનું કારણ. દેવ જીવને બાંધે છે અને ધર્મ નો ભાવ જીવને મુક્ત કરે છે. તો પુણ્ય ના ઉદયમાં જે બાહ્યમાં લૌકિક સુખમાં બેઠો છે એને પણ ધર્મ કરવા યોગ્ય છે, અને પાપ ના ઉદયમાં પ્રતિકૂળતાની વચ્ચે પણ ધર્મ કરવા યોગ્ય છે. એટલી સરસ 18 નંબરની ગાથા છે જેમાં આચાર્ય દેવ ધર્મ કરવાની નિરંતર પ્રેરણા આપે. સંસાર કે સભી પ્રાણીઓ કો ધર્મ કરને કા ઉપદેશ દેતે, સભી પ્રાણીઓ કો ખરેખર બધા જીવોને ધર્મ કરવાનો ઉપદેશ આપે. પણ એકેન્દ્રિય થી લઈને અસંગની સુધીના જીવો એ યોગ્યતા ખોઈ દેખા છે. આ તો અકારણ કર્મ છે એટલે સભી પ્રાણીઓ કે લીએ ઉપદેશ હૈ, પરંતુ જેની એવી યોગ્યતા જ અંદરમાં નથી એ ધર્મ નહીં કરી શકે. એવી યોગ્યતા આપણે ખોઈ બેસું અને એવી અસંગની પર્યાયોમાં વયા જશું તો આ યોગ્યતા ખતમ થઈ જશે. તો આપણે ધર્મ શું, ધર્મ સમજી નહીં શકીએ. આત્મા શું છે, હું કોણ છું, એ વાત સાંભળી નહીં શકીએ. સાંભળવાની યોગ્યતા, સમજવાની યોગ્યતા, એ યોગ્યતા ખતમ થઈ જશે તો શું થશે. ડર નથી લાગતો, ભય નથી લાગતો, અક્ષણિકતાનો અંદરમાં બોધ નથી થતો, અને સ્વભાવની અંદરમાં સામર્થ્યનો અંદરમાં બોધ નથી થતો. આટલા આટલા ગુરુદેવજીના હજારો પ્રવચન, ગરજતી વાણી, સિંહ સમાન ગર્જના એમની, તું પરમાત્મા છો નક્કી કર, તું પરમાત્મા છો નિર્ણય કર, તું પરમાત્મા છો અનુભવ કર, તારી સામર્થ તારામાં છે, તું સંપૂર્ણ પરિપૂર્ણપણે અંદરમાં પૂર્ણ તત્વ, તારામાં કોઈ કમી નથી, ખામી નથી, ઓછત નથી, કોઈ અધુરાશ નથી, વિપરીતતા નથી. એવી ગરજતી વાણી 45 વર્ષ ગરજી અને આપણા મોંના મૂળિયા હલે નહીં, આપણું અજ્ઞાન હલે નહીં, આપણને સત્યનો બોધ ન થાય તો આપણે શું સાંભળ્યું, કહો આ મળ્યું શું, શું શું એનો સદુપયોગ કર્યો આપણે. એટલે ધર્મ કર્મે યોગ્ય, એટલી સરસ વાત આવે છે કે ઉસી પ્રકાર સુખી વ્યક્તિ ધર્મ કરેગા તો સુખ બઢેગા, ઓર દુખી વ્યક્તિ ધર્મ કરેગા તો દુઃખ કા નાશ હોગા. દુઃખી વ્યક્તિ ધર્મ કરશે તો દુઃખ નો નાશ થશે, આકુરતા નો નાશ થશે, નવીન ચીકણા કર્મો નહીં બંધાય એવી પરિસ્થિતિમાં પણ એ પ્રસન્ન રહી શકશે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ એને કોઈ દુઃખી કરી શકવામાં સમર્થ નહીં બને, અગર એ ધર્મ નો આશ્રય ને ચરણ લે. ધર્મ નો આશ્રય ને ધર્મ નો શરણ લેવું એટલે શું? સત્ય વાત ની અંદર માં શ્રદ્ધા કરવી, એ વાત ની શ્રદ્ધા કરવી કે આ પ્રતિકૂળ ઉદય મારું કઈ બગાડી શકતો નથી, એનું નામ ધર્મ નું શરણ છે. આ અનુકૂળતા મને સુખી કરી શકતી નથી, આ નિત્ય રહેવા વાળી નથી, આ મારામાં નથી, હું એનાથી ભિન્ન છું, આ જ્ઞે છે, આ પર છે, એવી સમજણ એનું નામ ધર્મ કર્મ યોગ્ય. એનું નામ ધર્મ છે, એનું નામ સાચી સમજણ, સમજણ સાચી સમજણ એનું નામ ધર્મ. પ્રતિકૂળતા મારું કાંઈ બગાડી ન શકે, અનુકૂળતા મને સુખી ન કરી શકે એવી સમજણ ધર્મ છે. એવી જાગૃતિ અંદર માં રાખવી ઉદય ના પ્રસંગે. ઉદય ને ટાળી નથી શકવાનું, બનતી પરિસ્થિતિ ને બદલી નથી શકવાનું, પરંતુ એમાં ક્ષમતા, શાંતિ, સમાધાન અને વિતરાગ ભાવ ઉત્પન્ન કરી ધર્મ પ્રગટ કરીને કર્મો ની નિર્જરા કરી શકવાના છે. કેટલા કર્મો બાંધીને ક્યાં ભોગવવા ચાલ્યા જશે? કોણ આવશે સાથે ભોગવવા માટે? કોઈ ભોગવવા માટે સાથે આવવાનું. એકલો આવ્યો છે, એકલો જવાનો. પોઈન્ટ સમજાય છે? એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ ના ઊંધા સંસ્કાર, ખોટા સંસ્કાર, મિથ્યા સંસ્કાર હવે પ્રણતિમાં ભેદ જ્ઞાન ના બળ વડે એને ભૂસવા પડે. વારંવાર 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 આપણા ઉપયોગ ને આ વિષય, તત્વ નો વિષય, વેદ જ્ઞાન નો વિષય, ભિન્નતા નો વિષય, ક્રમબદ્ધ નો વિષય, સ્વતંત્રતા નો વિષય, અણુ અણુ, કણ કણ, જન જન ની સ્વતંત્રતા નો વિષય આપવો પડે. હું બોલનાર નથી, હું હાથ હલાવનાર નથી, આ જીવ ની ક્રિયા છે, આ ભાષા ની ક્રિયા છે, એનો કરતા નથી, આના બળ પર મહાન નથી, આનો ભોગતા નથી, આનો અડતો નથી. હમણાં ત્રીજી ગાથા સાંભળીને આવ્યા ગુરુદેવજી નું પ્રવચન. એટલું બધું અદભુત પ્રવચન કે એક દ્રવ્ય બીજા દ્રવ્ય ને અડતો નથી, સ્પર્શતો નથી. બધા દ્રવ્ય પોત પોતામાં રહીને પરણમે છે, પોત પોતાના ગુણ પર્યાયમાં રહીને પરણમે છે. હરેક દ્રવ્ય સમય છે, હરેક દ્રવ્ય સુંદર છે, હરેક દ્રવ્ય વિશ્વ ઉપર ઉપકાર ટકી કરી રહ્યો છે વિશ્વને ટકાવીને, કે પોતા રૂપે ક્યારે પણ પોતાપણું પોતામાંથી છૂટતું નથી ને પર રૂપે ક્યારે થતો નથી. એકત્વપણું અંદરમાં ક્યારે પોતાનું પોતાથી છૂટતું નથી. સ્વભાવ એને કહેવાય કે છૂટે નહીં, છૂટે એને સ્વભાવ કહેવાય. આની સમજણ કરવી એનું નામ ધર્મ. હજાર વ્યાખ્યા ધર્મ ની લખી શકે. ધર્મ કોને કહેવાય? ધર્મ કરને યોગ્ય ઇસકા ક્યાં અર્થ હૈ? આજે ગાથા 18 ગાથા માં પ્રેરણા આવી ને, ધર્મ કરને યોગ્ય હૈ, ધર્મ હી શરણ હૈ, ધર્મ હી આધાર હૈ, ધર્મ હી સહારા હૈ, ધર્મ હી આશ્રય દાતા હૈ, ધર્મ હી સુખી કરેગા. ધર્મ એટલે વસ્તુ નું સ્વરૂપ જેવું છે એવું સમજવું, એનું નામ ધર્મ. અને નિરાકુર થઈ જવું, એનું નામ ધર્મ. અનાકુર પ્રણતિ નું નામ ધર્મ, વિતરાગ પ્રણતિ નું નામ ધર્મ, રાગ દ્વેષ થી રહિત પ્રણતિ નું નામ ધર્મ, મોહ શોભ થી રહિત પ્રણતિ નું નામ ધર્મ, કસાય થી રહિત પ્રણતિ નું નામ ધર્મ. નાસ્તિપરક ધર્મ ની વ્યાખ્યા, અસ્થિપરક ધર્મ ની વ્યાખ્યા, વસ્તુપરક ધર્મ ની વ્યાખ્યા, કર્મપરક ધર્મ ની વ્યાખ્યા, કર્મ ના ભૂકા બોલાઈ જવા, અંદર માં વિતરાગ પરિણામનું નિમિત્ત પામીને એનું નામ ધર્મ. તેમાં તાકાત છે પોતામાં, પોતાની પ્રણતિમાં તાકાત છે કર્મ ના ભૂકા બોલા. આ બંધન થી મુક્ત થવું, આ શરીર થી મુક્ત થવું, આ ચૈતન્ય તત્વ મુક્ત તત્વ આ શરીર માંથી છૂટીને લોક ના અગ્રભાગ માં જઈને વિરાજમાન થઈ જાય છે. આ ધર્મમય પરિણામનું પડે છે, આ સિદ્ધત્વ પ્રાપ્ત કરે છે, સિદ્ધ દશા પ્રગટ કરે છે. ધર્મમય પરિણામનું પરિણામ આ ધર્મમય પરિણામ આ જીવને સ્વર્ગ આદિની અસ્તિત્વતા તો પ્રદાન કરશે સાથે સાથે. કેમ? કારણ કે જે જીવ ધર્મ કરે છે ને એ ભાવમાં મોક્ષ ન જાય, અને એની સાથે રહેલો જે પુણ્ય ભાવ છે એ સાચી જે પુણ્યના ભાવમાં જે સ્વર્ગ આદિ, ઇન્દ્રપદ, તીર્થંકર પદ, ચક્રવર્તી પદ, કામદેવ પદ, બલભદ્ર, નારાયણ, પ્રતિનારાયણ જેવા ઉચ્ચ પદને પ્રાપ્ત કરે છે, આ ધર્મ સાથે રહેલો પુણ્ય ભાવ એનો પ્રતાપ છે. ધર્મ વિતરાગ ભાવ પ્રદાન કરે છે, ધર્મ સાથે રહેલો આ પુણ્ય ભાવ અનુકૂળતા પ્રદાન કરે છે. એ અનુકૂળતાની વાંછા નથી જ્ઞાનીને, એ પુણ્ય નું કર્તૃત્વ નથી જ્ઞાનીને, પણ તે પુણ્ય થયા વગર રહેતો નથી, એ અનુકૂળતા પ્રાપ્ત થયા વગર રહેતી નથી, ઇન્દ્ર આદિ પદ પ્રાપ્ત થયા વગર રહેતા નથી, પરંતુ એને પણ લાત મારીને ચાલ્યા જાય. ચક્રવર્તી પદ ને લાત મારીને ચાલ્યા જાય. ખાનો અજા રાણી હોય કે છ ખંડ ની વિદુત હોય, એ બધાનો મોહ, રાગ, કર્તૃત્વ વિકલ્પ તોડીને જંગલમાં સંયમ અંગીકાર કરવા માટે ચાલ્યા જાય. આ ધર્મ નો પ્રતાપ કઈક અંદર માં ધર્મમય પ્રણામમાં શાંતિ વેદાય છે, શાંતિ વેદાય છે. કસાઈ અગ્નિમાં જીવ અનાધિકાર થી બળી રહ્યો એટલે માટે અહીંયા પ્રેરણા આપે છે કે શું કહે છે, સુખી વ્યક્તિ ધર્મ કરેગા તો સુખ બઢેગા ઓર દુઃખી વ્યક્તિ ધર્મ કરેગા તો ક્યા હોગા, દુઃખ કા નાશ હોગા. ઇસીલિયે સભી અવસ્થાઓ મેં ધર્મ સાધન શ્રેષ્ઠ હૈ યહ તાત્પર્ય જાનના ચાહ. ધર્મ સાધન શ્રેષ્ઠ છે. અડધો કલાક, કલાક, બે કલાક દિવસમાં બુદ્ધિપૂર્વક કાઢીને ધર્મ માર્ગમાં લાગો, ધર્મને સમજો, વસ્તુ સ્વરૂપને સમજો, ઉપયોગને ઇન્દ્રિયના વિષય ભોગોમાં, બાહ્ય કાર્યોમાં, બાહ્ય એક્ટિવિટીઝમાં, બાહ્ય સાધનોમાં, બાહ્ય અનુકૂળતાઓમાં, ઘર કુટુંબ પરિવારમાં એટલો બધો નહીં ફેલાવી દો કે સમય જ ન મળે ધર્મ કરવામાં. એટલો બધો ઉપયોગને વ્યક્ત નહીં કરી દો કે ઉપયોગ ફ્રી જ ન થાય વિચારવા માટે કે કોણ છું. એટલી બધી આ શરીરમાં અને પરદેહમાં આસક્તિ અને એકત્વ નહીં કરો કે અંદરમાં એકત્વ કરવાનો અવસર ચૂકી જાય. કોઈ ખ્યાલમાં છે? એટલી બધી જ્ઞેય લુબ્ધ નહીં, જ્ઞેય લુબ્ધ ભાવ નહીં કરો કે જ્ઞેયને જોતા રાગ દ્વેષ, રાગ દ્વેષ, રાગ દ્વેષ ના ભાવ. આ મોહ, આ મિથ્યાત્વ મૂળ અંદરમાં દુઃખનું કારણ છે. આ ના સમજ, અણસમજ, પોતા સંબંધીની અણસમજ અનંત દુઃખ ઉત્પન્ન કરાવે. ધર્મ સુખ ઉત્પન્ન કરાવે છે, શાશ્વત સુખની પ્રાપ્તિ જીવને. એટલે માટે અહીંયા ગાથામાં ધર્મ કરવાની પ્રેરણા આપી છે. આપણે 18 નંબરની ગાથા ઉપર આજે સ્વાધ્યાય કર્યો, આમાં બહુ જ સરસ વાત આવી, બે વાત આવી કે જે ધન લૌકિક ઉદાહરણ આપ્યું ને કે ધન જેની પાસે છે એની વૃદ્ધિ કરીએ તો શું કરે, ઓર વધારે ધન કમાવે. જેને ધર્મ પ્રગટ થઈ ગયો છે સંવર, એની વૃદ્ધિ કરવી હોય તો ધર્મની શરૂઆત એનું નામ સંવર છે, તેની વૃદ્ધિ કરવી હોય તો નિર્જરા, અને હજી એની વૃદ્ધિ કરવી હોય તો મોક્ષ. વિતરાગ ભાવમાં આનંદ લાગ્યો છે જેને, એ વિતરાગ ભાવની વૃદ્ધિ કર્યા વગર રહેતો નથી, એની પૂર્ણતા કર્યા વગર રહેતો નથી. જેને વિતરાગ ભાવમાં આનંદ લાગ્યો છે, અંદરમાં જે ઠર્યો છે, સ્વરૂપના દર્શન કર્યા છે, સમ્યક દર્શન કર્યા છે, પોતા સંબંધીનો સાચો અભિપ્રાય કેળવ્યો છે, હું જીવ છું, હું શાશ્વત છું, અવિનાશી છું, ધ્રુવ છું, શુદ્ધ છું, બુદ્ધ છું, એકરૂપ રહેવા વાળો જ્યાં ભાવ છું, એવી જેને અંદરમાં પ્રતીતિ થઈ છે, એ જીવ આ માર્ગમાં આગળ વધ્યા વગર રહેશે નહીં. તમને દ્રષ્ટિથી શ્રાવક થયા વગર નહીં રહે, શ્રાવક મુનિ થયા વગર નહીં રહે, મુનિ શ્રેણી કર્યા વગર નહીં રહે, અરિયમ દશા ને સિદ્ધ દશા પ્રાપ્ત કર્યા વગર નહીં. ખરેખર શબ્દ ઓછા પડે અંદરના ભાવને વ્યક્ત કરવા માટે, કે ધર્મ એક અને આવા ઊંડા અવસર તેની પંચમ કાળમાં, જ્યાં દિવસે દિવસે બાહ્યની પરિસ્થિતિઓ બદલાય છે, અસારતા દેખાય છે, અનિશ્ચિતતા જણાય છે, ક્ષણ ભંગુરતા ભાસે છે, કોઈ વ્યક્તિ આજે બેઠો છે સામે કાલે એ વ્યક્તિનો વિયોગ થઈ જાય, કોઈ અચાનક શરીરમાં રોગ ઘેરાઈ જાય, કોઈ કઈક પરિસ્થિતિઓ બને છે, કઈક બને છે, કઈક બને છે, કેટલો બધો સંસાર અસાર. એવા આવા અસાર સંસારની વચ્ચે હવે આપણે આપણા સારભૂત આત્મા તત્વને કેમ નથી ઓળખતા, કેમ સમય નથી કાઢતા, કેમ આની રૂચિ નથી કરતા, કેમ અંદરથી રૂચિ નથી થતી, કેમ અંદરથી જિજ્ઞાસા નથી થતી કે જેટલા જીવો સિદ્ધ થયા કયા માર્ગ ઉપર ચાલીને થયા. નરક નિગોદના દુઃખને આપણે ભૂલી ગયા છે ને, વેદીને તો આવ્યા છે પણ આજે યાદ નથી. આજે એકેન્દ્રિય પર્યાય, બેન્દ્રિય પર્યાય, મચ્છર, માખી, કીડી, મકોડા, હાથી, ઘોડા, આદિ નરક, આદિ નિગોદ, આદિ એ બધી પર્યાયો અનંત ધારણ કરી અને એનામાં અનંત દુઃખ ભોગાવી આપણે બધું ભૂલી ગયા. એટલે આજે થોડી અનુકૂળતામાં લેપાઈને આપણે એમાં અટકી ગયા છે. પરંતુ આમાં ધર્મ નહીં કરીએ, નહીં સમજીએ આપણા સ્વરૂપને, આ માર્ગને, આ શાસ્ત્ર ખોલીને નહીં વાંચીએ, આની રૂચિ ઉત્પન્ન નહીં કરીએ, આંખનો સદુપયોગ નહીં કરીએ, કાનનો સદુપયોગ નહીં કરીએ, વાણીનો સદુપયોગ નહીં કરીએ, મનનો સદુપયોગ નહીં કરીએ, તો આ બધું નહીં મળે પાછું. કુદરત છીનવી લેશે, કર્મ છીનવી લેશે, આપણા પરિણામ કઈ દિશામાં જઈ રહ્યા છે, આપણો અભિપ્રાય કઈ દિશામાં જઈ રહ્યો છે, આપણી રુચિ આપણી મહિમા નો વિષય કોણ બેઠો છે બનીને એનો વિચાર આપણે ખરેખર કરવા યોગ્ય છે. તો આ પ્રમાણે આજે આપણે 18 નંબરની સુંદર ગાથા ઉપર આપણે ચર્ચા કરી કે ધર્મ કરવા યોગ્ય છે, કોઈ પણ પરિસ્થિતિમાં ધર્મ કરવા યોગ્ય. અનુકૂળ હોય, પ્રતિકૂળ હોય, પાપ નો ઉદય, પુણ્ય નો ઉદય હોય, ધર્મ કરવા યોગ્ય છે. અને એનો ક્રમ છે પાપ થી હટીને પુણ્ય માં આવીને, પુણ્ય નો અને પાપ નો ભાવ નષ્ટ કરીને, અંદર માં આત્મા નો આશ્રય લઈને ધર્મ કરવા યોગ્ય. એટલીસ્ટ આવીને માર્ગ તો સમજો, ધર્મ તો એનો એક ફળ છે, એ તો થઈ જશે પ્રગટ. અંદર માં પોતાના આત્માની એવી મહિમા આવશે કે ધર્મ નો ભાવ પ્રગટ થઈ જશે. કરવા યોગ્ય છે, કરો એવો ભેદ છે, પરંતુ એ થયા વગર નહી રે. અંદર માં અગર આ માર્ગ સમજતું, સ્વરૂપ સમજતું, તું પરમાત્મા છો, એ નિર્ણય અંદર માં થશે તો એ નિર્ણય નું નામ જ ધર્મ છે. એ અંદર માં સાચો અભિપ્રાય જે કેળવે એનું નામ જ ધર્મ છે. તો આ રીતે ધર્મ કરવા યોગ્ય છે. સંસાર કે સભી પ્રાણીઓ કો ધર્મ કરને યોગ્ય હૈ એસા ઉપદેશ દેને વાલી 18 નંબર કી સુંદર ગાથા ઉપર આજ અમને થોડી સી ચર્ચા કી. વિશેષ ચર્ચા આપણે આગળ કરશું. જેવી રીતના લૌકિક જીવન જીવવા માટે ઓક્સિજન નેસેસરી છે, એવી રીતના આ સુખી થવા માટે ધર્મ એ આપણું ઓક્સિજન છે, એ આપણી વેક્સિન છે, એ આપણી ઇમ્યુનિટી પાવર છે, એ આપણી સ્ટ્રેન્થ છે, એ જ આપણી દવા છે, એ જ આ મિથ્યાત્વ રૂપી રોગ ને દૂર કરવા માટેની ઔષધિ છે. આવા સુંદર માર્ગ ઉપર ચાલીને આપણે આપણા આત્માનું કલ્યાણ કરીએ એવી મંગળ ભાવ. નિજ નિધિ નિજ મે બતાઈયહ અનંત ઉપકારી હૈ ઇસ કે લિયે જિન વાણી માં સકો વંદના શત બારે. અને કાનમે નિત મોદીની દ્વાદશાની પરમ ઉપકારી જિન વાણી માં સનો જય. આમ ભક્તોના અનંતકારી કહાન ગુરુ દેવનો જય. ધન્યતા કૃષ્ણમૂર્તિ ભગવતી માતનો જય. સત્ય સનાતન સ્વાનુભૂતિમય દિગંબર જૈન ધર્મનો જય. જય જિનેન્દ્ર.